એકત્ર જ્ઞાન ગોષ્ઠી, અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા દસ્તાવેજની, એમ કહીએ કે એક એવી સફરે નીકળવાના છીએ જેણે ખરેખર અમેરિકાનો નકશો જ બદલી નાખ્યો, લુઈસ અને ક્લાર્કની નોંધપોથીઓ. આ કોઈ શણગારેલી વાર્તા નથી, પણ બે નેતાઓની રોજનીશી છે જેઓ એક સાવ અજાણ્યા પ્રદેશમાં પગ મૂકી રહ્યા હતા.
બિલકુલ. અને આપણે વાત કરી રહ્યા છીએ છેક 1804 થી 1806ની, એટલે કે અમેરિકાએ હમણાં જ ફ્રાન્સ પાસેથી પશ્ચિમનો એક વિશાળ જમીનનો ટુકડો ખરીદ્યો હતો, જેને લુઇઝિયાના પરચેસ કહેવાય છે.
હા હા.
પણ કોઈને ખબર જ નહોતી કે એ જમીનમાં ખરેખર છે શું, ત્યાં શું છે, શું ત્યાંથી પેલો પ્રશાંત મહાસાગર જવાનો કોઈ રસ્તો છે, ત્યાં કોણ રહે છે. આ બધા સવાલો હતા.
એટલે આ નોંધો એ સવાલોના જવાબ શોધવાની કથા છે એમને.
ચોક્કસ, એક શોધયાત્રાની કથા.
અને એ આજે પણ એટલું જ રસપ્રદ છે, કારણ કે આ અભિયાન અમેરિકાના પશ્ચિમ તરફના વિસ્તરણની વાત કરે છે, પછી યુરોપિયન અમેરિકનો અને મૂળ નિવાસી સમુદાયો વચ્ચેના પહેલા સંપર્કોની.
હા, અને એ જમાનાના વૈજ્ઞાનિક કુતૂહલની પણ.
બરાબર. તો ચાલો આ નોંધોના પાના જરા નજીકથી ફેરવીએ.
જરૂર. જુઓ, આ નોંધપોથીઓના મુખ્ય લેખકો એ કોઈ પ્રોફેશનલ રાઇટર નહોતા, પણ અભિયાનના જ નેતાઓ હતા, મેરીવેધર લુઇસ અને વિલિયમ ક્લાર્ક. અને એમની જોડી કમાલની હતી, કારણ કે બંનેની આવડત એકબીજાથી સાવ જુદી પણ એકબીજાને પૂરક હતી.
એટલે કે
જેમ કે મેરીવેધર લુઇસ, જે રાષ્ટ્રપતિ થોમસ જેફરસનના અંગત સચિવ હતા અને સેનામાં કેપ્ટન પણ હતા,
હા,
જેફરસને એમને આ કામ માટે ખાસ તૈયાર કર્યા હતા. એટલે કે વનસ્પતિશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, નકશા વાંચન, થોડું ઘણું દવાઓનું જ્ઞાન, આ બધું શીખવાડ્યું હતું.
બરાબર. એટલે એમની નોંધો વધુ વિગતવાર, થોડી વૈજ્ઞાનિક અને ક્યારેક ઊંડાણવાળી પણ હોય છે.
અને બીજા હતા વિલિયમ ક્લાર્ક. હા, વિલિયમ ક્લાર્ક એક અનુભવી સૈનિક હતા, સરહદી જીવનના જાણકાર હતા. એમની મુખ્ય જવાબદારી હતી નકશા બનાવવા, રસ્તો શોધવો
અને પેલું મૂળ નિવાસી અમેરિકી જનજાતિઓ સાથે વાતચીત કરવી.
બરાબર. એમની નોંધો વધુ સીધી, વ્યવહારુ લાગે. રોજબરોજની મુસાફરી, કેટલું અંતર કાપ્યું, ભૌગોલિક વિગતો, એના પર વધુ ધ્યાન.
અને એમની જોડણી વિશે પણ કંઈક કહેવાય છે, ખરું ને?
હા હા. એમની જોડણી કરવાની સ્ટાઇલ થોડી અનોખી હતી, જે આજે પણ ઇતિહાસકારો માટે ચર્ચાનો વિષય બને છે, પણ એનાથી એમની નોંધોનું મહત્વ ઓછું નથી થતું.
એટલે જ એમનો દ્રષ્ટિકોણ ખાસ બની જાય છે. એ લોકો ખાલી ઇતિહાસ લખી નહોતા રહ્યા, એ પોતે જ ઇતિહાસ બનાવી રહ્યા હતા.
સાચી વાત. એમણે જે જોયું, જે અનુભવ્યું, એ સીધું જ લખ્યું, એટલે જ આ નોંધો ખૂબ જ મહત્વનો પ્રાથમિક સ્ત્રોત ગણાય છે. મૂળભૂત રીતે આ નોંધો અમેરિકી સરકાર, ખાસ કરીને રાષ્ટ્રપતિ જેફરસન માટેનો એક મોટો રિપોર્ટ હતી, એમ કહી શકાય.
અચ્છા.
કોર્પ્સ ઓફ ડિસ્કવરી નામના આ અભિયાનની આખી સફરની જાણે કે રોજનીશી, અને જેફરસને એમને ચાર મુખ્ય કામ સોંપ્યા હતા.
કયા ચાર કામ હતા એ? શું એ ફક્ત રસ્તો શોધવાનું જ હતું કે પછી?
ના ના, એનાથી ઘણું વધારે હતું. જુઓ, પહેલું, પ્રશાંત મહાસાગર સુધીનો એક વ્યવહારુ સારો જળમાર્ગ શોધવો, જે ભવિષ્યમાં વ્યાપાર માટે કામ લાગે.
ઓકે.
બીજું, પશ્ચિમની મૂળ નિવાસી જનજાતિઓ સાથે સારા સંબંધો બાંધવા, એમની સાથે વાતચીત કરવી, વ્યાપારની શક્યતાઓ તપાસવી. ત્રીજું, એ આખા નવા ખરીદેલા પ્રદેશના ભૂગોળ, ત્યાંના ઝાડપાન, પશુ પક્ષીઓ અને કુદરતી સંપત્તિનું વૈજ્ઞાનિક રીતે દસ્તાવેજીકરણ કરવું.
અચ્છા, એટલે વૈજ્ઞાનિક પાસું પણ હતું.
ચોક્કસ.
અને ચોથું,
એ જમીન પર અમેરિકાનો દાવો મજબૂત કરવો, ત્યાં જઈને કહેવું કે હવે આ પ્રદેશ અમેરિકાનો ભાગ છે.
એટલે આ લગભગ 8000 માઇલની સફર ફક્ત પગપાળા કે હોડીમાં કરેલી મુસાફરી નહોતી, પણ એક વૈજ્ઞાનિક અને રાજદ્વારી મિશન પણ હતું.
બરાબર. સેન્ટ લુઇસથી શરૂ કરીને પેલી મિઝોરી નદીના વહેણ સામે જવાનું, એ જ બહુ અઘરું કામ હતું.
હા, પછી રોકી પર્વતો ઓળંગવાના
અને કોલંબિયા નદી વાટે સમુદ્ર સુધી પહોંચીને પાછા આવવાનું. આખી યાત્રા આ નોંધોમાં એકદમ જીવંત થાય છે.
અને એ માટે એટલી બધી માહિતી હશે.
અરે પૂછો નહીં. 200થી વધુ નવી વનસ્પતિઓ, કેટલાય નવા પ્રાણીઓનું પહેલું વૈજ્ઞાનિક વર્ણન, ડઝનબંધ મૂળ નિવાસી જનજાતિઓ સાથેના સંપર્કોનું, એમ કહીએ કે એથનોગ્રાફિક.
એટલે કે એમની જીવનશૈલી, રીત રિવાજો વિશેનું વર્ણન.
હા બરાબર, એમની સમાજ વ્યવસ્થા, માન્યતાઓ એ બધું, અને ક્લાર્કના અદ્ભુત નકશા. એણે જે નકશા બનાવ્યા એણે પહેલીવાર પશ્ચિમી અમેરિકાનો સાચો ભૂગોળ દુનિયા સામે મૂક્યો.
વાહ,
એટલે આ ખરેખર સાહસ, વિજ્ઞાન અને મુત્સદ્દીગીરીનો અનોખો સંગમ હતો.
ચાલો હવે આ સફરના કેટલાક મુખ્ય પડાવો અને અનુભવો પર નજર કરીએ, પણ સાથે સાથે એમાંથી શું શીખવા જેવું છે એ પણ જોતા જઈએ.
જરૂર.
શરૂઆત થઈ મે 1804માં સેન્ટ લુઇઝ નજીકથી. એમની પાસે એક મોટી કીલબોટ અને બે નાની હોડીઓ હતી.
હા, અને એને મિઝોરી નદીના જોરાવર પ્રવાહ સામે ખેંચીને લઈ જવાની હતી. એ કંઈ સહેલું કામ નહોતું. શરૂઆતથી જ મહેનત અને શિસ્ત દેખાય છે એમની નોંધોમાં.
અને નોંધો પણ શરૂઆતથી જ વ્યવસ્થિત હતી.
એકદમ. રોજનું અંતર, હવામાન, રસ્તામાં શું જોયું, ભૌગોલિક નિશાનીઓ, બધું નોંધવાનું શરૂ કર્યું. આ જ તબક્કામાં એમનો પહેલો સંપર્ક ઓટો અને પોંકા જેવી જનજાતિઓ સાથે થયો. પણ ટેટોન્સ યુગ સાથેનો અનુભવ થોડો તંગ રહ્યો. એમ કહો કે લગભગ લડાઈ થતા રહી ગઈ. અહીં ક્લાર્કની પેલી વાટાઘાટ કરવાની અને પરિસ્થિતિ સંભાળવાની કુશળતા કામે લાગી. આ પહેલો પાઠ હતો કે આગળ સાંસ્કૃતિક મુલાકાતો કેટલી સંવેદનશીલ હોઈ શકે છે.
એટલે કે ખાલી પ્રકૃતિના પડકારો જ નહીં, પણ માણસો સાથેના સંબંધો પણ એક મોટો પડકાર હતા.
ચોક્કસ.
પછી આવ્યો શિયાળો. નવેમ્બર 1804થી એપ્રિલ 1805 એમણે હાલના નોર્થ ડેકોટામાં મેન્ડન અને હિડાત્સા જનજાતિઓ પાસે ફોર્ટ મેન્ડન નામનો કિલ્લો બનાવીને ત્યાં રોકાયા. આ સમય નોંધો માટે કેવો રહ્યો?
આ સમયગાળો ખૂબ જ મહત્વનો સાબિત થયો, કારણ કે અહીં પ્રવાસ થોભ્યો હતો એટલે લુઇસ અને ક્લાર્કને સ્થાનિક લોકો પાસેથી ઘણું શીખવાનો મોકો મળ્યો.
અચ્છા,
શું શીખ્યા એ લોકો? એમણે મેન્ડન અને હિડાત્સા લોકો પાસેથી આગળના રસ્તા વિશે પૂછ્યું. પર્વતો ક્યાં છે, કઈ નદી ક્યાં જાય છે, એ બધી માહિતી મેળવી.
એમની સંસ્કૃતિ, એમની ખેતીની રીતો, સમાજ વ્યવસ્થા વિશે ઊંડાણપૂર્વક નોંધો લખી.
એટલે આ ફક્ત મુસાફરી નહોતી રહી.
ના, આ એક રીતે એમ કહી શકાય કે માનવવંશ શાસ્ત્રીય અભ્યાસ જેવો બની ગયું.
અને આ જ સમયે સાકાકાવ્ય અભિયાન સાથે જોડાયા, ખરું ને? એમનું નામ બહુ જાણીતું છે.
બિલકુલ. એમણે ફ્રેન્ચ કેનેડિયન વેપારી હતો ટોન્સન્ટ ચાર્બોનો, અને એની યુવાન શોષણ પત્ની સાકાકાવ્યાને દુભાષિયા તરીકે
રાખ્યા.
સાકાકાવ્યાનું જોડાવું એક મોટો વળાંક સાબિત થયું. તે ફક્ત ભાષાંતર જ નહોતી કરતી, પણ એ શોષણ જાતિની હતી, એટલે આગળ જતા એમની હાજરી એક શાંતિના પ્રતીક જેવી બની.
અને એમને સ્થાનિક જ્ઞાન પણ હતું, ખરું ને?
હા, પશ્ચિમના છોડવાઓ અને ભૂગોળનું પણ એને જ્ઞાન હતું. આ શિયાળામાં જ એમણે જે કંઈ ભેગું કર્યું હતું, નમૂનાઓ, રિપોર્ટ, એ બધું જેફરસનને પાછું મોકલ્યું.
એટલે એમની યોજના અને વ્યવસ્થાપન પણ દેખાય છે અહીં.
ચોક્કસ. પછી એપ્રિલ 1805માં ફોર્ટ મેન્ડન છોડ્યા પછી તેઓ ખરા અર્થમાં અજાણ્યા પ્રદેશમાં પ્રવેશ્યા. આ સમયગાળાની નોંધોમાં કેવો ભાવ જોવા મળે છે? કંઈક ડર જેવું?
હા, હવે નોંધોમાં આશ્ચર્ય તો હતું જ, પણ સાથે એક પ્રકારની અનિશ્ચિતતા અને ક્યારેક ક્યારેક ભય પણ દેખાય છે.
ભય? શેનો ભય?
જેમ કે અહીં જ એમનો સામનો પહેલીવાર ગ્રીઝલી રીંછ સાથે થયો. એની તાકાત અને વિકરાળતા જોઈને તેઓ પણ ખરેખર ચોંકી ગયા હતા.
બાપરે.
પછી આવ્યો મિઝોરી નદીનો ગ્રેટ ફોલ્સ, પાંચ મોટા ધોધનો સમૂહ. આ એક મોટો ભૌતિક પડકાર હતો.
હોડીઓ કેવી રીતે પાર કરી હશે?
બધી હોડીઓ અને ટનબંધ સામાનને જમીન પરથી ઘસડીને લઈ જવો પડ્યો. લગભગ એક મહિનો લાગ્યો આ કામમાં. ખૂબ કષ્ટ પડ્યું. આ એમની દ્રઢતા કેવી હશે એ દેખાડે છે.
આટલી મહેનત પછી તો એમને પર્વતો ઓળંગવા માટે ઘોડાની સખત જરૂર પડી હશે.
હા, બરાબર. અને એમને ખબર હતી કે આ માટે શોષણ જનજાતિ જ મદદ કરી શકે એમ છે. એટલે ઓગસ્ટ 1805માં લુઇસ શોષણ લોકોના એક જૂથને મળ્યો.
અને ત્યાં પેલો ચમત્કાર થયો.
હા, એક અદ્ભુત સંયોગ. એ જૂથના નેતા હતા ચીફ કેમોવેટ, જે સાકાગાવિયાના વર્ષો પહેલા વિખૂટા પડી ગયેલા ભાઈ નીકળ્યા.
શું વાત છે!
આ અણધાર્યા મિલને અભિયાનને જરૂરી ઘોડા અને પર્વતો પાર કરવા માટે જરૂરી માર્ગદર્શન અપાવ્યું. ક્યારેક નસીબ પણ સાથ આપે છે, પણ એ નસીબ સુધી પહોંચવા માટે એમણે જે મહેનત અને હિંમત બતાવી હતી એ પણ મહત્વનું હતું.
સાચી વાત છે.
આગળનો તબક્કો સપ્ટેમ્બરથી ડિસેમ્બર 1805 બિટર રૂટ પર્વતો ઓળંગવાનો હતો. નોંધ કહે છે કે આ સૌથી કપરો સમય હતો.
ખરેખર
એ વર્ણનો વાંચીને આપણને પણ ઠંડી લાગી જાય. રોકીઝ પર્વતમાળાના બિટરરૂટ પર્વતો ઓળંગતી વખતે તેઓ બરફ અને ઠંડીમાં ખરાબ રીતે ફસાઈ ગયા.
ખાવા પીવાનું શું?
ખાવાનું ખૂટી ગયું. લોકો ઠંડીથી ઠૂંઠવાઈ ગયા, થાકીને લોથપોત થઈ ગયા. એમણે પોતાના ઘોડા મારીને ખાવા પડ્યા. એટલું જ નહીં, મીણબત્તીઓ ચામડું જે મળ્યું તે ખાવું પડ્યું ટકી રહેવા માટે.
ઓહ, આ તો બહુ જ ખરાબ હાલત કહેવાય.
અહીં ટકી રહેવાની વૃત્તિ અને આખી ટુકડીની એકતાની ખરી કસોટી થઈ. જ્યારે તેઓ લગભગ હારી ગયા હતા ત્યારે નેસપર્સ નામની જનજાતિએ એમને બચાવ્યા, ખોરાક આપ્યો, આશરો આપ્યો.
એટલે ફરી મૂળ નિવાસીઓની મદદ મળી.
હા, અને લુઈસ અને ક્લાર્કે એમની ઉદારતા અને પ્રામાણિકતાની ખૂબ પ્રશંસા કરી છે એમની નોંધોમાં. આ ફરીથી સાંસ્કૃતિક આદાનપ્રદાન અને એકબીજા પરની નિર્ભરતાનું મહત્વ દર્શાવે છે.
અને આખરે આટલી બધી મુસીબતો પછી નવેમ્બર 1805માં તેઓ પ્રશાંત મહાસાગર પહોંચ્યા. ક્લાર્કની એ પ્રખ્યાત નોંધ, ઓશિયન ઇન વ્યૂ, ઓ ધ જોય.
હા, સમુદ્ર દેખાયો, ઓહ આનંદ, એ ક્ષણની લાગણી શબ્દોમાં વર્ણવી મુશ્કેલ છે. પણ સફર હજી પૂરી નથી થઈ.
હા, હજી પાછા પણ ફરવાનું હતું.
બરાબર. ડિસેમ્બર 1805થી માર્ચ 1806 સુધી એમણે કોલંબિયા નદીના મુખ પાસે ફોર્ટ ક્લેટસોપ નામનો કિલ્લો બનાવીને શિયાળો ગાળ્યો.
ત્યાંનો અનુભવ કેવો રહ્યો?
એ સમય પણ કપરો હતો. સતત વરસાદ, ઠંડી, બીમારીઓ ફેલાઈ, ખાવાનું પણ પૂરું ન મળે. પણ એમણે કામ ચાલુ રાખ્યું. શિકાર કરવો, દરિયાના પાણીમાંથી મીઠું બનાવવું.
મીઠું દરિયાના પાણીમાંથી?
હા, એ જમાનામાં એ પણ જરૂરી હતું. અને સ્થાનિક ક્લેથસોપ અને ચિનુક લોકો વિશે નોંધો લખવી. લુઈસે વનસ્પતિ પ્રાણીઓનું અવલોકન પણ ચાલુ રાખ્યું.
અને પેલી મતદાનવાળી વાત?
હા, એ રસપ્રદ છે. શિયાળુ કેમ્પ ક્યાં બનાવો એ નક્કી કરવા માટે મતદાન થયું. અને આમાં યોર્ક, જે ક્લાર્કનો ગુલામ હતો, અને સાકગાવિયાએ પણ મત આપ્યો. એ જમાનાના સંદર્ભમાં આ બહુ મોટી વાત ગણાય.
ખરેખર. અને પછી આવી ઘર વાપસીની સફર એપ્રિલ 1806થી સપ્ટેમ્બર 1806. આ સફર પ્રમાણમાં સહેલી રહી હશે.
હા, પાછા ફરતી વખતે તેઓ વધુ અનુભવી અને આત્મવિશ્વાસુ હતા. રસ્તો હવે જાણીતો હતો એટલે મુસાફરી ઝડપી હતી. બિટરરૂટ પર્વતો ફરી નેઝપર્સની મદદથી ઓળંગ્યા. પછી હમણે એક વ્યૂહાત્મક નિર્ણય લીધો. વધુ વિસ્તાર શોધવા માટે ટુકડીને બે ભાગમાં વહેંચી દીધી.
અચ્છા, ક્યાં ગયા બંને?
લુઈસ મારિયાસ નદી શોધવા ઉત્તરમાં ગયા. ત્યાં એમનો બ્લેકફીટ યોદ્ધાઓ સાથે એક સંઘર્ષ થયો, જે આખા અભિયાનનો એકમાત્ર હિંસક બનાવ હતો.
અને ક્લાર્ક?
ક્લાર્ક યલોસ્ટોન નદી શોધવા દક્ષિણમાં ગયા. સારી વાત એ હતી કે બંને ટુકડીઓ સફળતાપૂર્વક ઓગસ્ટમાં મિઝોરી નદી પર પાછી મળી ગઈ.
અને અંતે સપ્ટેમ્બર 23, 1806ના રોજ તેઓ સેન્ટ લુઈસ પાછા ફર્યા. કેવું સ્વાગત થયું હશે એમનું?
ભવ્ય સ્વાગત થયું, કારણ કે મોટાભાગના લોકોએ તો માની લીધું હતું કે આખી ટુકડી ક્યાંક ખતમ થઈ ગઈ છે. બે વર્ષથી વધુ સમય થઈ ગયો હતો ને.
આખી સફર ખરેખર અદ્ભુત છે. આટલી લાંબી અને મુશ્કેલ યાત્રામાંથી મુખ્ય બોધપાઠ શું લઈ શકાય, શું લાગે છે?
ઘણા બધા છે, પણ સૌથી પહેલો બોધપાઠ તો મને દ્રઢતા અને સ્થિતિસ્થાપકતાનો લાગે છે. એમની સફળતા એ કોઈ એક દિવસની બહાદુરી નહોતી.
હા, એ તો રોજની મહેનત હતી.
બરાબર. રોજબરોજની શિસ્ત, નાની નાની મુશ્કેલીઓનો સામનો કરવાની ક્ષમતા અને સતત આગળ વધતા રહેવાની વૃત્તિ, આજના કોઈપણ લાંબા ગાળાના ધ્યેય માટે આ શીખવા જેવું છે.
બીજું, મને પેલું સહયોગી નેતૃત્વ ખૂબ ગમ્યું, લુઈસ અને ક્લાર્ક.
હા, એકદમ. એક વૈજ્ઞાનિક મગજવાળો, બીજો વ્યવહારુ નેતા અને નકશાકાર. બંનેની આવડત જુદી હતી, પણ એમણે એકબીજા પર ભરોસો રાખ્યો અને સાથે મળીને કામ કર્યું.
આજના ટીમવર્ક માટે આ એક ઉત્તમ ઉદાહરણ છે કે અલગ અલગ શક્તિઓ ભેગી થાય ત્યારે શું થઈ શકે.
ત્રીજું, પેલી સાંસ્કૃતિક મુલાકાતોની જટિલતા. આ અભિયાન અમેરિકા અને મૂળ નિવાસી રાષ્ટ્રો વચ્ચેનો પહેલો મોટો સત્તાવાર સંપર્ક હતો. નોંધોમાં મદદ અને જ્ઞાન માટે મૂળ નિવાસીઓ પર નિર્ભરતા પણ દેખાય છે, અને સાથે સાથે અમેરિકી સત્તા સ્થાપવાની ભાવના પણ. આ સંબંધો કેટલા નાજુક અને બહુ પરિમાણીય હોઈ શકે છે એ સમજાય છે.
ચોથું, જ્ઞાન અને વિજ્ઞાન પ્રત્યેનો એમનો અભિગમ. જેફર્સનનો આદેશ હતો, જાણો, શોધો, નોંધો.
અને એમણે એ કર્યું. 1798 નવી વનસ્પતિઓ, 122 નવા પ્રાણીઓ ઓળખ્યા, નકશા બનાવ્યા. આ વૈજ્ઞાનિક પદ્ધતિ અને જ્ઞાન મેળવવાની લગન દેખાડે છે. ક્લાર્કના નકશા તો દાયકાઓ સુધી વપરાયા.
સાચી વાત.
અને પાંચમું, પેલી મેનિફેસ્ટ ડેસ્ટિનીની વાત. ભલે શબ્દ પાછળથી આવ્યો, પણ એ વિચારના બીજ આ અભિયાનમાં દેખાય છે.
એટલે કે અમેરિકાનો પૂર્વથી પશ્ચિમ સુધી ફેલાવવાનો અધિકાર છે એવી માન્યતા.
હા, નકશા બનાવવા, જગ્યાઓને નવા નામ આપવા, ત્યાંના લોકોને અમેરિકી સત્તા વિશે જણાવવું, આ બધું ભવિષ્યના વિસ્તરણની પૂર્વ ભૂમિકા હતી. અને એના સારા નરસા બંને પરિણામો ઇતિહાસમાં નોંધાયા છે.
આ નોંધોમાં અમુક વાક્યો કે વિચારો એવા છે જે ખરેખર યાદ રહી જાય, જેમ કે પેલું ક્લાર્કનું ઓશન ઇન વ્યૂ, ઓ ધ જોય.
હા, એ માત્ર ભૌગોલિક સિદ્ધિ નહોતી, પણ 18 મહિનાના સતત સંઘર્ષ પછીની રાહત અને આનંદની પરાકાષ્ઠા હતી.
અને લુઈસનો પેલો વિચાર, જ્યારે તેઓ સાવ અજાણ્યા પ્રદેશમાં જતા હતા, કે તેઓ એવી ધરતી પર પગ મૂકી રહ્યા છે જ્યાં સભ્ય માણસના પગ પહેલા નથી પડ્યા.
હા, એ એમના મિશનના ઐતિહાસિક મહત્વની એમની સમજ દર્શાવે છે, પણ સાથે એ જમાનાનો યુરો કેન્દ્રિત દ્રષ્ટિકોણ પણ દેખાડે છે, કારણ કે ત્યાં તો હજારો વર્ષથી લોકો રહેતા હતા.
સાચી વાત. ફોર્ટ ક્લેટસોપના શિયાળાનું વર્ણન પણ મને વિચારવા જેવું લાગ્યું. સમુદ્ર સુધી પહોંચી ગયા, પણ મુશ્કેલીઓ તો ચાલુ જ રહી.
બરાબર. સતત વરસાદ, બીમારી, બેસ્વાદ ખોરાક, સફળતા પછી પણ સંઘર્ષ ચાલુ રહી શકે છે એ વાત સમજાય છે.
અને પેલું ગ્રીઝલી રીંછવાળું,
હા, ભયાનક હુમલા વખતે પણ લુઈસ એનું વૈજ્ઞાનિક વર્ણન કરવાનો પ્રયાસ કરે છે. ભય વચ્ચે પણ એમનું મુખ્ય કામ અવલોકન અને નોંધણી ચાલુ રહે છે. આ એમની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
અને છેલ્લે સાકાગાવિયાના યોગદાનની નોંધ, ભલે ટૂંકી હોય, જેમ કે પર્વતોમાં સાચો રસ્તો બતાવવાની વાત.
હા, એ બતાવે છે કે સ્થાનિક જ્ઞાન એમના માટે કેટલું અમૂલ્ય હતું, ભલે ઇતિહાસમાં એની ક્રેડિટ કદાચ ઓછી મળી હોય.
તો આ બધા ઇતિહાસમાંથી આપણે આજે શું શીખી શકીએ? કંઈક વ્યવહારુ ઉપયોગ.
ચોક્કસ. પહેલું તો પેલું લુઈસ અને ક્લાર્કનું સહનેતૃત્વ. અલગ અલગ આવડત અને પરસ્પર વિશ્વાસવાળી ભાગીદારી કેવી રીતે મોટા ધ્યેયો સિદ્ધ કરી શકે છે એ આજે પણ એટલું જ સાચું છે કોઈ પણ ક્ષેત્રમાં.
બીજું, એમની યોજના બનાવવાની અને જરૂર પડીએ એમાં ફેરફાર કરવાની ક્ષમતા. પ્લાનિંગ કરવું, પણ પરિસ્થિતિ મુજબ બદલાવા માટે તૈયાર રહેવું, જેને આજે એજાઇલ રહેવું કહે છે.
એ બહુ મોટો પાઠ છે, આપણા કામમાં કે જીવનમાં પણ ઉપયોગી છે.
ત્રીજું, સ્થિતિસ્થાપકતા. મુશ્કેલીઓ આવે ત્યારે હારી જવાને બદલે રોજ થોડું થોડું કરીને આગળ વધવું, શિસ્ત જાળવવી.
બરાબર.
કોઈપણ મોટા પડકારનો સામનો કરવા માટે આ જરૂરી છે.
ચોથું, પેલી આંતર સાંસ્કૃતિક સમજણ. જુદી જુદી પૃષ્ઠભૂમિના લોકો સાથે આદર અને સમજથી કામ પાર પાડવું, આજે ગ્લોબલ દુનિયામાં આ કૌશલ્ય ખૂબ જ જરૂરી છે.
સાચી વાત છે. અને છેલ્લું, પણ બહુ મહત્વનું, નોંધ રાખવાનું મહત્વ. એમણે જે બધું ચીવટપૂર્વક લખ્યું એનાથી જ આપણને આ બધું ખબર પડી.
એટલે પોતાના અનુભવો, સફળતા, નિષ્ફળતા નોંધવાથી ભવિષ્ય માટે શીખ મળે છે.
હા, પછી એ વ્યક્તિગત જીવન હોય કે કોઈ સંસ્થા હોય.
તો આ નોંધપોથીઓમાંથી સૌથી મહત્વનો સંદેશ કયો ગણાય? મારા માટે તો એ છે કે મોટા સપના સાકાર કરવા માટે દૃષ્ટિ જોઈએ, ઝીણવટભરી તૈયારી જોઈએ, સારું નેતૃત્વ જોઈએ અને રોજની અવિરત મહેનત જોઈએ.
આ માનવીય હિંમત અને જ્ઞાન મેળવવાની ઈચ્છાનું એક મોટું પ્રતીક છે.
હું સંપૂર્ણ સહેમત છું. અને એ પણ યાદ રાખવા જેવું છે કે આ સફળતા ફક્ત બે જણની નહોતી, આખી ટીમ હતી. અને ખાસ કરીને મૂળ નિવાસી અમેરિકનોની મદદ અને જ્ઞાન વગર આ શક્ય નહોતું. સફળતા હંમેશા સામૂહિક પ્રયાસનું પરિણામ હોય છે.
સાચી વાત. સાથે જ આ નોંધો એ પણ યાદ અપાવે છે કે જ્ઞાન અને શોધખોળ સાથે જવાબદારી પણ આવે છે, નહીં?
બિલકુલ. એમની શોધોએ અમેરિકાનો ઇતિહાસ બદલ્યો, પણ એનાથી જે પરિવર્તનો આવ્યા એના લાંબા ગાળાના અને ઘણા જટિલ પરિણામો પણ હતા.
અને આ નોંધોનું સાચું મૂલ્ય કદાચ એની કાચી વાસ્તવિકતામાં છે.
હા, એ કોઈ પોલિશ્ડ ઇતિહાસ નથી, પણ રોજબરોજની જદ્દોજહેદ, ભય, આશા, થાક અને આનંદની ક્ષણોનો એક પ્રામાણિક રિયલ ટાઈમ ચિતાર છે. એટલા માટે તે અમેરિકન પશ્ચિમના અભ્યાસ માટે આજે પણ અનિવાર્ય છે.
અને અંતે એક વિચાર જે શ્રોતાઓ માટે છોડી જઈએ. લુઈસ અને ક્લાર્કની જેમ આજે પણ આપણે નવા પ્રદેશો શોધી રહ્યા છીએ, વિજ્ઞાનમાં, ટેકનોલોજીમાં, સમાજમાં. શું આપણે એ શોધોના સંભવિત પરિણામો અને આપણી જવાબદારીઓ વિશે પૂરતો વિચાર કરીએ છીએ? કારણ કે લુઈસ અને ક્લાર્કના અભિયાનના પણ સારા અને નરસા બંને પરિણામો આવ્યા હતા?
ખૂબ સારો મુદ્દો છે વિચારવા માટે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વ વિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.